સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સંવત 1876ના પોષ સુધી પૂનમને દિવસે સાંજના સમયે શ્રીજી મહારાજ ગઢડા મધ્યે દાદા કાચરના દરબારમાં આથમણે બારના ઓરડાની ઓસળી ઢોલિયા ઉપર બિરાજમાન હતા. ગઢપુર જેવું ધામ છે, સંધ્યાનો પવિત્ર સમય છે, અને એવા સમયની અંદર જેને અક્ષરધામનું મધ્યનું બિરુદ પ્રાપ્ત છે એવા ગઢપુરની દરબારગઢની અંદર મહારાજ બિરાજમાન છે. અને ધોળો ખેશ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો અને ધોળા પુષ્પના હાર પહેર્યા હતા અને પાગને વિશે ધોળા પુષ્પનો તોરો લટકતો હતો. મહારાજે સુંદર એ શ્વેત વસ્ત્ર ધારણ કરેલા છે, શ્વેત ચાદર ઓઢેલી છે, માથે શ્વેત ફેંટો બાંધ્યો છે અને સર્વ શરીર ઉપર મહારાજને જુહી, ચંપા, ચમેલી વગેરે જે શ્વેત ફૂલો આવે એવા સુગંધિમાન પુષ્પના મહારાજે હાર તોરા વગેરે ધારણ કર્યા છે અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના ભક્તોની સભા ભરાઈને બેઠી છે. ભગવાનની સન્મુખ એ ભગવાનના એકાંતિક સંતો અને ભક્તો એ ભગવાનના દર્શન કરવાને અર્થે, ભગવાનના વાણીને શ્રવણ કરવાને અર્થે એ સભાની મધ્યે ભગવાનની સન્મુખ બિરાજમાન છે. આવો આપણે પણ આપણી મનની વૃત્તિઓ એ દરબારગઢની અંદર એ ભગવાન ઢોલિયા ઉપર બિરાજમાન છે, સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે અને ભગવાનની સન્મુખ સંતો ભક્તોની સભા ભરાઈને બેઠી છે, આપણે પણ એ સભાના ભાગી બનીએ અને આપણે પણ એ સભામાં બેસી અને ભગવાનના દિવ્ય ચરિત્રો એનું શ્રવણ કરીએ, ભગવાનના વચનોનું શ્રવણ કરીએ. વાલા ભક્તો, ભગવાનની સભાની મૂર્તિ આપણે ઘણી વખત આપણા મંદિરોની અંદર દર્શન કરી છે, ભગવાને શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હોય, મૂર્તિને મનમાં ધારીએ અને ભગવાનના એ દિવ્ય મુખે વાણી નીકળે છે એવા ભાવથી આપણે આ વચનામૃતનું શ્રવણ કરીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રશ્ન પૂછો. મહારાજે આ વચનામૃતની અંદર વાલા ભક્તો ઘણી વખત મેં આ વાત કરી છે, પૂર્વે વચનામૃતની અંદર પણ આપણે આ વાત સમજ્યા છીએ કે આ વચનામૃત ગ્રંથ એ બ્રહ્મ અને પરબ્રહ્મનો સંવાદ છે. ભગવાનના એકાંતિક ભક્તો મુક્તો અને સ્વયં પરબ્રહ્મ પુરૂષોત્તમ નારાયણ એમને શબ્દો એ આ વચનામૃતની અંદર કંડાઈ રહેલા છે. ઘણા ભગવાનના કૃપા વાક્યો છે જે ભગવાને સ્વયં પોતાની ઈચ્છાએ કરીને પોતાનો ભાવ વ્યક્ત કરવા એ ભક્તોને સમજાવેલા છે અને ઘણા વચનો જે મહારાજે આપણા જેવા અબોધ જીવાત્માને જ્ઞાન થાય એટલા માટે સંતોના માધ્યમથી ભક્તોના માધ્યમથી એ પ્રશ્નો પૂછાયા છે અને એનો ઉત્તર એ આપણી સમજણ માટે અહીંયા આગળ મહારાજે સ્વયં આપેલો છે એવા સુંદર ભાવ અહીંયા વચનામૃતની અંદર છે. ત્યારે મહારાજે પ્રશ્ન પૂછવાનું આજ્ઞા કરી છે. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું છે, આપણા સૌના જે સંપ્રદાયની અંદર મોભી તરીકે સંતોની અંદર જેમને જવાબદારી સંતોના ઉપર દેખરેખ રાખવાની જે મહારાજે સોંપી હતી એવા જે ગોપાળાનંદ સ્વામી જેમનું જીવન આખ્યાન આપણે સૌ જાણીએ છીએ કે ભગવાને એમને ત્યાં કુશાલ ભટ્ટ તરીકે જ્યારે એ બાલ્યાવસ્થાની અંદર હતા ભગવાન સ્વયં એમની સાથે રમવા જતા એવા સમર્થ સંત ગોપાળાનંદ સ્વામીએ એ અનંત જીવાત્માને આ સદજ્ઞાનની પ્રાપ્તિ થાય એવા શુદ્ધ ભાવથી અહીંયા પ્રશ્ન પૂછ્યો છે. પૂછ્યું છે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત જે ભક્તિ તેનું બળ વધે તે વૃદ્ધિને કેમ પામે? અહીંયા વચનામૃતમાં પ્રશ્ન પૂછ્યો છે. ભગવાને વચનામૃતમાં એક વાત બહુ સુંદર સમજાવી છે, ભગવાનને રાજી કરવાના અનંત ઉપાયો છે પણ એમાં ભગવાનને અતિ જો કોઈ પ્રિય હોય તો એ ભગવાનની ભક્તિ છે. પણ એ ભક્તિનું સ્વરૂપ કેવું હોય એ આ પ્રશ્નની અંદર આપણે સમજી શકીએ. મહારાજે ગોપાળાનંદ સ્વામીએ મહારાજને આ પ્રશ્ન પૂછ્યો છે કે જ્ઞાન ધર્મ વૈરાગ્ય સહિત જે ભક્તિ, એટલે કે ભગવાનની જે ભક્તિ છે એની અંદર પણ ધર્મ જ્ઞાન વૈરાગ્ય યુક્ત હોય, એટલે કે ચારેય જે આપણે સાધનો શાસ્ત્રની અંદર બતાવ્યા છે ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય ચારેને બળ આપવું જોઈએ, પણ એમાં ભક્તિ વિશેષ હોય તો પણ એ ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય સહિત એવી જે ભક્તિ એવી અને તેનું બળ કેમ વૃદ્ધિને પામે? ત્યારે શ્રીજી મહારાજે એનો ઉત્તર બહુ સુંદર રીતે સમજાવ્યો છે. એના ઉપાય ચાર છે. મહારાજ અહીંયા આગળ એની વ્યક્તિ કરે છે કે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એના ઉપાય ચાર છે. એક તો પવિત્ર દેશ, બીજો રૂડો કાળ, ત્રીજો શુભ ક્રિયા અને ચોથો એ સત્પુરૂષનો સંગ. વાલા ભક્તો, અહીંયા મહારાજે ચાર સાધનો બતાવ્યા, ચાર રીત બતાવી, ચાર યોગ બતાવ્યા જેના યોગે કરીને ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત એવી જે ભગવાનની ભક્તિ એ વૃદ્ધિને પામે. આપણા જીવનની અંદર આપણે જો ભગવાનની ભક્તિની વૃદ્ધિને પમાડવી હોય તો આપણે પણ આ ચાર સાધનોનું અનુસંધાન અવશ્ય રાખવું પડે. મહારાજ કહે છે એમાં એક તો પવિત્ર દેશ, દેશનો મહિમા મહારાજે બહુ સુંદર સમજાવ્યો. મહારાજ કે જે સ્થાનમાં તમે રહો છો, જે સ્થાનમાં તમને જન્મ મળ્યો છે, જ્યાં તમારા મૂળ ચોટ્યા છે. આજે ઘણી વખત એવું આપણે વિચારતા હોઈએ કે અમે આ સ્થાનથી શું પ્રભાવ પડે છે, પણ સ્થાનનો પણ પ્રભાવ અહીંયા વચનામૃતમાં મહારાજે બતાવ્યો કે જેવા પવિત્ર દેશ હોય तो पवित्र वातावरण हो, पवित्र विचारों हो, पवित्र विचारों हो तो पवित्र कार्य थे। एटले पवित्र देश बीजो रूढ़ो का समय पण सारो हो, कारण के घणी वक्त समय जयरे नबड़ो वर्तो हो, अपना मन की अंदर नबड़ाई वर्ती हो, देशकाळनी अंदर नबड़ाई वर्ती हो, त्यारे सहजे आपणुं मन वृत्ति भगवान भक्ति की अंदर सत्संगनी अंदर स्थिर न थई शके, आपणने विकृत विचारों आवे, विकृत परिस्थितिओ निर्माण ने कारण विकृत आपणे पछी क्रिया घर में खावा नहीं, पछी चोरी करवानुं मन थाय, पाप करवानुं मन थाय, दुराचार करवानुं मन थाय, एवा संघनी अंदर अपने महाराज के शुभ क्रिया जेवी तमे क्रिया करो छो, जेवी तमे प्रवृत्ति करो छो, एना द्वारा पण तमारा मन उपर एनी असर पड़े छे। अने चौथो सत्पुरुषनो संघ अहींया महाराज संघनी पण महिमानी वात समजावी कि जो सारो संघ राखशो तो सारा विचारों आवशे, सारी क्रिया थशे, भगवानी भक्ति धर्म ज्ञान वैराग्य एनी अंदर वृद्धि थशे। पण जो ए खराब प्रकारना ए संघने प्राम्या होईए तो एनी अंदर केवी रीते ए आगळ वचनामृतमां महाराज समजावे छे, तेमां क्रियानुं समर्थपणुं तो थोड़ुं छे ने देशकाळ अने संघनुं कारण विशेष छे। एमां महाराज समजावे छे कि क्रिया करीने जे धर्म ज्ञान भक्ति वैराग्यमां वृद्धि के घटाड़ो थतो होय एनो भाव ओछो छे कर्म करीने, कारण के कर्म ए आधीन छे, तमे केवा युक्ते थईने, केवा भावे युक्त थईने, केवा विचारे युक्त थईने केवी रीते कर्म करो छो ए एने भाव ने आधीन छे। एटले महाराज अहींया कहे छे तेमां क्रियानुं समर्थपणुं तो ओछुं छे, क्रियाने कारणे जे थतुं होय ए ओछुं छे, पण ने देश काळ अने संघनुं कारण विशेष छे। एटले मैं जेम पहला वात समजावी कि केवा देशमां केवा काळमां अने केवा संघमां छो एना आधारे तमारी क्रिया निर्भर छे। एटले क्रियानुं महत्व अहींया ओछुं छे, क्रियानुं महत्व छे पण देश काळ अने संघना अपेक्षमां ए क्रियानुं महत्व त्यां ओछुं छे। अहींया देश काळ अने संघने महाराजे प्रधानपण विशेषपण बतायुं कि एनो असर ए विशेष जीवात्माने थाय छे। केम जे जो पवित्र देश होय, हवे महाराज एनी बहु सुंदर विक्ति आपणने समजावे छे, केम जे जो पवित्र देश होय, पवित्र काळ होय अने तम जेवा संतोनो संघ होय, तम जेवा संतोनो संघ एटले अहींया महाराजे गोपाळानंद स्वामीने निर्देश करीने, क्योंकि प्रश्न पूछनार गोपाळानंद स्वामी छे, एटले गोपाळानंद स्वामी जेवा गुणे युक्त जे संत होय तेनो संघ होय तो क्रिया त्यां क्रिया रूढ़ी ज थाय। महाराज के जो पवित्र देश होय, आपणने एवा सुंदर देशनो अर्थ मात्र भौगोलिक देशनी वात नथी, पवित्र प्रांत पवित्र स्थानी वात छे। जो आपणे आपणा घरने पण पवित्र देश बनावी शकीए, कारण के आपणा घरनी अंदर जो आपणे पवित्र वातावरण राखशुं तो स्वाभाविक रीते त्यां पवित्र ऊर्जा हशे, अने एवा पवित्र ऊर्जानी अंदर, पवित्र वातावरणनी अंदर, एवा पवित्र स्थानी अंदर आपणा मननी अंदर सहजे सहजे सारा संकल्प स्फुरे। एटले अहींया महाराजे लख्युं पवित्र देश होय, पवित्र काळ होय, समय पण पवित्र, आपणे मनना मुजाराने दूर करीने, विषयवासनाना योगने दूर करीने, आपणे मनने निर्मळ राखीने, पवित्र राखीने, ज्ञानयुक्त राखीने, समझणयुक्त राखीने ज्यारे आपणे ए समयने वितावीए तो एवो पवित्र काळ छे। अने एवा पवित्र काळ होय अने तम जेवा संतोनो संघ होय, एटले गोपाळानंद स्वामी जेवा अक्षरधामना जे मुक्त कहेवाय महामुक्त गणाणा अने जेमने भगवानने राजी करवाने अर्थे समग्र पोतानुं सर्वस्व जीवन अर्पण करी दीधुं, एवी रीते जे गोपाळानंद स्वामी जेवा, अहींया जेवा शब्द मांग्यो एटलानो अर्थ के एनी अंदर ब्रह्मानंद स्वामी, मुक्तानंद स्वामी, नित्यानंद स्वामी आदि तमाम जे भगवानना एकांतिक भक्तो संतो छे एनो तमामनो समावेश थाय, पण एमां गुणयुक्त कीधुं तम जेवा, एटले तमारा जेवा गुण, तमारा जेवा समजण छे, तमारी जेवी समर्पणनी भावना छे, तमारा जेवा गुण छे, जेवी तमे आज्ञामां प्रवृत्ति अने निवृत्ति राखो छो, एवी रीते ज्यारे समजणयुक्त जे जीवात्मा, जे भगवानो भक्त, ए भगवानी आज्ञानी अंदर प्रवृत्ति निवृत्ति राखतो होय, भगवानो थईने रहेतो होय, पोते अहर्निश भगवानो स्मरण करतो होय, अखंड भगवानने हृदयमां धारण करीने, आ बधा गुणो ए सदलक्षणो बतायवा छे जेने युक्त ए भगवानो जे भक्त एवो जे जीव होय एनो ज्यारे एवा संतो होय, एवा भक्तो होय, एनो संघ होय त्यां क्रिया रूढ़ी ज थाय, त्यां आपोआप ए आपणने पण एवी प्रेरणा थाय, आपणने पण एवुं बळ मळे कि आपणे सारी क्रिया करीए। अने जो सिंध जेवो भूंडो देश होय, अहींया महाराजे कीधुं यवन आदि जे देशो बतायवा छे शास्त्रोनी अंदर, तेना ज्यां धर्मनू के ज्ञाननू भक्तिनू महात्म जराय नथी अने कदाच छे तो ए विकृत रूपनी अंदर छे, तो एवा जे सिंध जेवो भूंडो देश होय तथा भूंडो काळ होय तथा पातरियो ने भड़वा अथवा दारू मांस भक्षण करनारा तेनो संग थाय तो क्रिया भूंडी थाय। अहींया महाराजे बहु सुंदर वात समजावी, महाराज के एवो उपदेश होय ज्यां तमने सत्संगनो योग न मळवानो होय अथवा तो विकृत योग मळतो होय। हवे अहींया देशनो फरी हुं वात समजावुं वाला भक्तो, दरेक स्थाननी अंदर, आ कोई पर्टिक्युलर भौगोलिक देशनी वात नथी, पण सिंध जेवो एटले के एना जेवो ज्यां धर्मनी કોઈ કિંમત નથી, જ્યાં ધર્મનું અનુસરણ નથી, જ્યાં ભક્તિનો કોઈ ભાવ નથી, જ્યાં દયા આદિ જે ગુણો છે એનો કોઈ સ્થાન નથી, અને એવા હિંસા પ્રધાનીય આસુરી બુદ્ધિ પ્રધાનીય એવા જે દેશ હોય અને એવો જે પ્રાંત હોય એવા જે સ્થાનો હોય ત્યાંનો જો યોગ થાય તો તમે તમારી બાજુનું વાતાવરણ ચારે બાજુ જ્યારે વિપરીત વર્તતું હોય તો સ્વાભાવિક રીતે તમારા મનની અંદર પણ ક્યારેય શુભ સંકલ્પ થવાના નથી, એટલે એની અસર ક્રિયા ઉપર પડવાની છે. ભૂંડો સિંધ જેવો ભૂંડો દેશ હોય તથા ભૂંડો કાળ હોય, આપણે એવા સમયની અંદર હોઈએ કે જ્યારે ચારે બાજુ આપણે અરાજકતા જોતા હોઈએ, અધર્મ જોતા હોઈએ, આપણે એવી મનની વૃત્તિઓ દરેકને અધર્મની અંદર પ્રેરતા અથવા તો કાર્ય કરતા જોતા હોઈએ, ત્યારે આપણી પણ સહેજે સહેજે બુદ્ધિ એવા સમયની અંદર આપતકાળમાં વસ્તુ જુદી થાય. ધર્મ પાલન કરવું અને આપતકાળની અંદર વિશેષ ધર્મનું પાલન કરવું એ સમજણ જુદી છે, પણ સમયની અંદર સમયના પ્રવાહમાં વહી જવું અને અધર્મના આચરણ કરવું એ વાત જુદી છે. અહીંયા જે કાળનો શબ્દ છે એવો છે કે સમયાંતરે જે પરિસ્થિતિઓ નિર્માણ થતી હોય એની અંદર વગર વિવેકે, વગર સમજણે, વગર બુદ્ધિએ આપણે જ્યારે એની અંદર ભળી જતા હોઈએ અથવા તો એ પ્રવાહની અંદર આપણે વહી જતા હોઈએ અને અધર્મનું આચરણ કરવા માંડીએ ત્યારે એવો ભૂંડો કાળ હોય. અને પાતરીઓ તથા જે દેહનું જે વેપાર કરનારા અને એનો જે દલાલી કરનારા અથવા દારૂ માંસનું ભક્ષણ કરનારા તેનો સંગ થાય તે ક્રિયા ભૂંડી થાય. આવા જે અવગુણે યુક્ત જે વ્યક્તિઓ છે, જે જનો છે, એનો જ્યારે સંગ થાય ત્યારે આપણે એના જેવા ગુણને આપણે ગ્રહણ કરીએ અને આપણે એવા ગુણને ગ્રહણ કરીએ તો આપણી ક્રિયા પણ એવી ભૂંડી થાય છે. માટે પવિત્ર દેશમાં રહેવું અને ભૂંડો કાળ વરતતો હોય ત્યાંથી આગુ પાછું ખસી જવું, ખસી નિસરવું, અને સંગ પણ પ્રભુના ભક્ત અને પંચવર્તમાને યુક્ત એવા જે બ્રહ્મવેતા સાધુ તેનો કરવો. અહીંયા મહારાજે સુંદર આપણને વ્યક્તિ સમજાવી કે આવો ભૂંડો દેશ હોય, ભૂંડો કાળ હોય અને ભૂંડો સંગ હોય, એને જે મુમુક્ષુ હોય એને જાગૃત થઈ, સાવધાન થઈ એવા ત્રણેય સંઘનો, એવા દેશનો, એવા કાળનો એ આપણે ત્યજીને એનાથી દૂર થવું. મહારાજ કહે છે કે એવા પવિત્ર દેશમાં રહેવું જ્યાં તમને પવિત્રતા લાગતી હોય, અથવા તો આપણે જ્યાં રહેતા હોઈએ એને પવિત્ર રાખવા એવો પણ એને ભાવ નીકળી શકે. કારણ કે અહીંયા મહારાજે લખ્યું કે પવિત્ર દેશમાં રહેવું એટલે આપણે જે સ્થાનમાં રહીએ, કાં તો પવિત્ર એવો તીર્થો હોય, આપણો ભારત જેવો દેશ હોય, પવિત્ર સ્થાનો હોય, એની અંદર જેને નિવાસ કરીએ કે જ્યાંની તરંગો આપણને ઉર્જા એવી આપે કે આપણા મનની અંદર સારા સંકલ્પ થાય, અથવા તો આપણે જ્યાં રહેતા હોઈએ, કારણ કે ઘણા ભક્તો વિદેશમાં પણ રહે છે અને એવા વિદેશમાં રહેતા ભક્તોને મૂંઝવણ ન થાય એના માટે આ ઉપાય બતાવું છું કે આપણે જે સ્થાનમાં રહીએ છીએ એ સ્થાનને પણ પવિત્ર રાખીએ, આપણે એ સ્થાનને પણ એવું નિર્મળ રાખીએ કે જેથી કરીને આપણને ત્યાંથી હંમેશા પોઝિટિવ ઉર્જા, ધર્મનીતિમત્તાવાળી જે ઉર્જા એ આપણને પ્રાપ્ત થાય અને એવા પ્રાપ્ત કરીને આપણે આપણા મનના વિચારોને, આપણા ક્રિયાઓને આપણે કંટ્રોલ કરી શકીએ. એટલે પવિત્ર દેશમાં રહેવું અને ભૂંડો કાળ વરતતો હોય ત્યાંથી આગુ પાછું ખસી જવું, જ્યારે સમય કટોકટીનો હોય અથવા તો એવી જ્યારે જ્યાં વાતાવરણે કરીને, જ્યાં સમયે કરીને જ્યારે કોઈ એવા અધર્મના માર્ગ ઉપર ચાલવાની પરિસ્થિતિઓ નિર્માણ થતી હોય ત્યારે એવા પરિસ્થિતિઓનો ત્યાગ કરી અને જ્યાં શુભ એવા પરિસ્થિતિઓ હોય ત્યાં જઈને નિવાસ કરવો. અને સંગ પણ પ્રભુના ભક્તનું, ભગવાનના જે ભક્ત હોય એનો સંગ અને પંચવર્તમાને યુક્ત, અહીંયા વિશેષણ સાથે મહારાજે વાત કરી કે પંચવર્તમાને યુક્ત એવા જે બ્રહ્મવેત્તા સાધુ જેને ભગવાનને અખંડ ધારણ કર્યા છે, તે વર્તમાનમાં રહે છે, ધર્મ નિયમમાં રહે છે અને ભગવાનનું અખંડ સ્મરણ ભજન કરે છે એવા જે સાધુ તેનો જ કરવો. સંગ પણ આપણે કેવો કરવો એ પણ અહીંયા મહારાજે આપણને સમજાવ્યું. તો હરિભક્તોને પરમેશ્વરની જે ભક્તિ તેનું બળ અતિશય વૃત્તિને પામે. મહારાજ કે એવા જે ભક્ત આવો દાખલો કરે, આવી સમજણ રાખે અને આવો જે યોગ કરે, એવા ભક્તની જે ભક્તિ છે એ ભક્તિ કેવી છે? ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત છે. એવી જે ભગવાનની ભક્તિ તે ભક્તિ તેનું બળ અતિશય વૃત્તિને પામે એ પ્રશ્નનો ઉત્તર છે. મહારાજ એવો સુંદર આપણને ઉત્તર સમજાવ્યો. આ ચાર વાનાને આપણે કાયમ દ્રઢ કરીને જીવનમાં રાખીએ. સારો દેશ, સારો કાળ અને સારો સંગ એના માધ્યમે કરીને આપણી ભક્તિ એ વૃદ્ધિને પામે છે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, કોઈક હરિભક્ત હોય તેને પ્રથમ તો અંતર ગોબરું હોય, જેનું પ્રથમ એટલે કે સત્સંગનો યોગ થયા પૂર્વે જે કોઈ હરિભક્ત હોય તેનું એ પૂર્વે એટલે હરિભક્ત નહોતો ત્યારે તે પૂર્વે ગોબરું સરખું હોય, ગોબરું એટલે મલિન હોય, એની અંદર અનેક પ્રકારના કુટેવો હોય, અધર્મના વિચારો હોય, એટલે જેનું મલિન હૃદય હોય, મન હોય, અંતર ગોબરું હોય, અને પછી તો અતિશય શુદ્ધ થઈ જાય પછી, એટલે સત્સંગના યોગ કર્યા પછી. અહીંયા આગળ શબ્દ એટલો પ્રથમનો અર્થ થાય છે સત્સંગ પૂર્વે, સત્સંગનો યોગ નથી થયો ત્યાં સુધી, જ્યાં સુધી સત્સંગનું એને અનુસંધાન નથી, ધર્મનું અનુસંધાન નથી, ત્યાં સુધી એનું અંતર કેવું છે, ગોબરું છે, મલિન છે. અને પછી એટલે સત્સંગનો યોગ થયા પછી, એ હરિભક્ત થયા પછી, હરિભક્ત થયા પછી તે અતિશય શુદ્ધ થઈ જાય છે, અને એને કોઈ પૂર્વનો સંસ્કાર છે તેણે કરીને એમ થયું. અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે જે પહેલા ગોબરું હતો, જેને અધર્મ અધર્મી હતો, અથવા તો સત્સંગનો મહિમા નહોતો, સત્સંગનું જ્ઞાન નહોતું, યોગ નહોતો, એવો જે જીવ છે એ સત્સંગનો યોગ થયા પછી શુદ્ધ થઈ ગયો, તો એવું કેમ થયું? અહીંયા મહારાજે એના, એટલે મુક્તાનંદ સ્વામી એના ત્રણ કારણો, એના ત્રણ વ્યક્તિ કરીને પૂછ્યા છે. એક તો કે પૂર્વના સંસ્કારે તેણે કરીને થયું, કે ભગવાનની કૃપાએ કરીને એમ થયું, કે એ હરિભક્તનો પુરુષ પ્રયત્ને કરીને થયું. ત્રણ કારણથી એનું જે મલિન એવું જે અંતર હતું એ શુદ્ધ થયું, અતિશય શુદ્ધ થયું. તો એનું કારણ શું છે? એક તો પૂર્વના કોઈ સંસ્કાર છે, અથવા તો એ ભગવાનની એના પર કૃપા છે, અથવા તો પુરુષ પ્રયત્ન કરીને થાય છે. આ ત્રણ પ્રકારે આ જીવાત્માનું અંતર શુદ્ધ થાય છે. તો આમાંથી કયું કારણ મહત્વનું, કયું કારણ તાદ્રશ્ય છે કે જેના કારણે એનું અંતર ગોબરું હતું તે અતિશય શુદ્ધ થયું? પછી શ્રીજી મહારાજ બોલ્યા, એનો ઉત્તર ભગવાન શ્રીહરિ સ્વયં કરે છે. પૂર્વને સંસ્કારે કરીને જે સારું અથવા નરસું થાય તે તો સર્વ જગતના જાણ્યામાં આવે. આપણે વાલા ભક્તો ત્રણ પ્રકારે શાસ્ત્રોની અંદર કર્મ બતાવ્યા છે. જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થાની અંદર જીવાત્મા કર્મ કરે છે, અને ત્રણ પ્રકારે કરે છે, મન, કર્મ અને વચને કરીને ત્રણ પ્રકારે જીવાત્મા કર્મ કરે છે. હવે એ ત્રણ કર્મ જીવાત્મા ભોગવે પણ ત્રણ અવસ્થાની અંદર છે. એક તો પ્રારબ્ધ યોગે કરીને, એક ક્રિયમાણ યોગે કરીને, એક સંચિત કર્મ કરીને. આ ત્રણ પ્રકારે કરીને જીવાત્મા એ ફળને ભોગવે છે. હવે આ જે જીવાત્માના કર્મ જે અત્યારે જે આપણને પરિવર્તન દેખાય છે, મલિન અંતરમાંથી શુદ્ધ અતિશુદ્ધ અંતર થવું, આ જે કાર્ય થયું છે એ પૂર્વના કર્મથી થયું છે, પૂર્વના સંસ્કારથી થયું છે, કે ભગવાનની કૃપાએ કરીને થયું છે, કે હરિભગતનો પોતાનો પુરુષ પ્રયત્ન છે. આ ત્રણની અંદર મહારાજ પ્રથમ આપણને સમજાવે છે કે પૂર્વનો જે સંસ્કાર છે, એટલે પ્રારબ્ધ યોગે કરીને જે જીવાત્મા કાર્ય કરે છે, પૂર્વ જન્મમાં જે સંપાદન કરેલું અને જન્મની ઉત્પત્તિનું જે કારણ એવું પ્રારબ્ધ, જે પૂર્વે કરેલા કર્મ છે જેનાથી જે ઉત્પન્ન થયેલું ફળ છે, એ ફળ સ્વરૂપે આપણને આ જન્મ મળ્યો છે. એટલે પૂર્વની સંચિત કરેલું અને એવું જે ભોગવ્યા વગરનું જે કર્મ બાકી રહી ગયું હોય, જે આ જન્મની અંદર જીવાત્માને આ જન્મનું કારણ પણ બને છે ને આ જન્મમાં ભોગવવાનું પણ છે, એવો જે પ્રારબ્ધ યોગ, એને પૂર્વના સંસ્કાર કીધા. તો એવા જે પૂર્વના સંસ્કાર મહારાજ કે કરીને જે સારું અથવા નરસું થાય, પૂર્વના જે પણ કર્મના ફળ સ્વરૂપે જે જીવનની અંદર સારું નરસું થાય તે તો સર્વ જગતના જાણ્યામાં આવે. અહીંયા મહારાજ દ્રષ્ટાંત આપીને સમજાવે છે, જેમ ભરતજીને મૃગલામાં આસક્તિ થઈ એવા ઠેકાણે પ્રારબ્ધ લેવાય. મહારાજ કે ભરતજીનું આખ્યાન આપણે ભાગવતજીમાં સત્સંગી જીવનની અંદર પણ, મહારાજે વચનામૃતની અંદર પણ એની નોંધ લીધી છે, કે જેમ ભરતજી હતા એ જળભરત હતા, એટલે સંસારના તમામ વિષય વાસનાથી વિરક્ત હતા, પણ છતાંય એક મૃગલીની અંદર માયા બંધાણી કે મૃગલીના બચ્ચાને મારા પછી કોણ સંભાળશે, એનું શું થશે, એવો અંત સમયે એમને મૃગલીની અંદર જીવ રહ્યો, એમની વાસના એમની રહી, એમની સંકલ્પ મૃગલીની અંદર રહ્યો, તો એને કરીને એમને જન્મ લેવા પડ્યા પુનઃ. એટલે એવું જે કર્મ છે એ પૂર્વજન્મની કર્મની વાસના હતી, એના કરીને સારું પરિણામ પણ પ્રાપ્ત થાય અથવા નરસું પરિણામ પ્રાપ્ત થાય, પણ એ પૂર્વજન્મના કર્મે કરીને લેવાય. અહીંયા મહારાજે કહે કે મૃગલીમાં આસક્તિ થઈ એવે ઠેકાણે જે જન્મ લેવો પડ્યો, એ જન્મ લેવાનું કારણ એ પૂર્વજન્મનું કર્મ હતું, એટલે પૂર્વના સંસ્કાર હતા, તે પૂર્વ ઠેકાણે પ્રારબ્ધ લેવાય. અથવા કોઈ કંગાલ હોય તેને મોટું રાજ્ય મળી જાય એવી રીતે થાય તો તે સર્વ જગતના જાણ્યામાં આવે, ત્યારે તેને તો પ્રારબ્ધ જાણવું. કોઈ કોઈ એવો કંગાલ વ્યક્તિ છે, કર્મ નથી કર્યું કે એવો કોઈ યોગ પણ નથી, અવકાશ પણ નથી, પણ છતાંય એને કોઈ એવું અજાણતા ઓચિંતાનું એને કોઈ રાજ મળી જાય, કોઈ ધન સંપત્તિ મળી જાય, કોઈ શક્તિ મળી જાય, કોઈ સિદ્ધિ મળી જાય, તો મહારાજ કહે કે આ જન્મનું કર્મ તો નથી, પણ પૂર્વનું કર્મ હોઈ શકે કે જેના પરિણામ સ્વરૂપે એને આ જન્મમાં એ મળ્યું છે, જે જગતનું આપણે જોઈ શકીએ છીએ. પછી શ્રીજી મહારાજે પોતાની વાત કરી છે, મહારાજે અહીંયા દ્રષ્ટાંત પણ આપ્યું, અને ખાલી લૌકિક દ્રષ્ટાંત આપ્યું નહીં, મહારાજ સ્વયંનું પણ દ્રષ્ટાંત આપ્યું. અમે જે સાધન કર્યા હતા તેને વિશે કોઈ રીતે દેહ રહે જે નહીં, ને તેમાં પણ દેહ રહ્યો. મહારાજ કે અમે જયારે વનવિચરણ કર્યા, અહીંયા મહારાજ વનવિચરણને યાદ કર્યું, નીલકંઠવાણી સ્વરૂપે જયારે અમે વનવિચરણ જયારે કરતા હતા ત્યારે અમે એવું જીવન જીવતા, અથવા તો અમે એવા સાધન કર્યા, અમે એવો દાખલો કર્યો, એવી રીતે અમે રહ્યા કે અમારું શરીર રહે નહીં. આપણે સૌ કથા જયારે વનવિચરણની સાંભળીએ છીએ ત્યારે એની અંદર આવે છે કે મહારાજે અનેક દિવસોના ઉપવાસ કર્યા છે, કેવળ વાયુભક્ષણ કરીને રહ્યા છે, અને એવા સમયની અંદર મહારાજના શરીરની અંદર જે રહેલું રુધિર પણ મહારાજે સૂકવી નાખ્યું, અને કદાચ કાંટો વાગે તો એ લોહીના બદલે પાણીનો ટસ્યો નીકળે એવું મહારાજે, કઠણ જેને તપ કહેવાય એવું મહારાજે કરેલું. અને આવી કઠણ પરિસ્થિતિની અંદર મહારાજ નિભાવ્યા, છતાં પણ મહારાજ કે કોઈનું બીજા હોય તો એનું શરીર આવું ટકે નહીં, અને મહારાજ કે અમારું શરીર તો ટક્યું. અહીંયા મહારાજ પુનઃ કહું છું, ભગવાન સ્વતંત્ર છે અને ભગવાનની દરેક લીલાઓ એમાં મહારાજની દિવ્યતા રહેલી છે, એટલે એને પ્રારબ્ધે કરીને કે કર્મે કરીને આપણે બાંધી શકીએ નહીં. પણ છતાંય મહારાજ મનુષ્ય ચરિત્ર કરતા હોય, આ ધર્મના સંસ્થાપન માટે ભગવાન જયારે મનુષ્ય લીલાઓ કરતા હોય ત્યારે પોતે પણ ધર્મ મર્યાદાનું, પ્રકૃતિની મર્યાદાનું પાલન કરતા હોય છે, અને એ સ્વેચ્છાથી સ્વતંત્ર રીતે કરતા હોય છે. એટલે ભગવાનના જીવનમાંથી પણ આપણને દ્રષ્ટાંત મળે, અને એટલા માટે મહારાજ અહીંયા આગળ પોતાનું દ્રષ્ટાંત આપ્યું. મહારાજ કે અમે જે સાધન કર્યા હતા તેને વિશે કોઈ રીતે દેહ રહે જ નહીં, ને તેમાં પણ દેહ રહ્યો તેને પ્રારબ્ધ કહીએ. મહારાજ કે અમારા, આમ તો ભગવાનની સ્વતંત્ર હોય પણ મહારાજ કે અમારું ભાગ્ય હતું, અમારું આયુષ્ય હતું, એટલા માટે અમારું કર્મ એવું હતું કે અમારો દેહ રહે નહીં, અમારા સાધનો એવા હતા, અમારું તપ એવું હતું કે દેહ રહે નહીં, પણ છતાંય દેહ રહ્યો છે, તો અમારું પૂર્વનું કંઈક ભાગ્ય હશે કે અમારું આયુષ્ય હશે એ ભોગવવાનું હશે, એટલા માટે અમારે રહ્યું. એટલે અહીંયા મહારાજ કહે છે કે તેને પ્રારબ્ધ કહીએ. તે શું? તો અમે શ્રી પુરૂષોત્તમપુરીમાં રહેતા ત્યારે કેટલાક માસ સુધી તો વાયુભક્ષણ કરીને રહ્યા. મહારાજ કે અમે તો કેટલા માસ સુધી, મહિનાઓ દિવસો નહીં પણ મહિનાઓ સુધી, મહારાજ કે અમે વાયુભક્ષણ કરીને રહ્યા. તથા ત્રણ ચાર ગૌના પોળા પાટવાળી એક નદી હતી, તેને વિશે એકવાર શરીર તણાતું મેલ્યું. મહારાજ કે જયારે ભગવાન વનવિચરણ જયારે છપૈયાનો ત્યાગ કર્યો ત્યારે મહારાજે સૌપ્રથમ એ પોતે સરયુજીની અંદર પોતાનું દેહ મહારાજે તણાતું મૂક્યું, અને મહારાજ કે એ આટલું વેગવંતું હતું કે બીજા હોય તો એમાં તણાઈને ડૂબી જાય, પણ છતાંય અમે એમાંથી ઉગરી ગયા. અને મહારાજ કે તણાતું મેલ્યું તથા શિયાળો, ઉનાળો અને ચોમાસું તેને વિશે છાયા વિના એક કોપીન ભેર રહેતા હતા. મહારાજ જયારે ફુલાશ્રમની અંદર તપ કરતા ત્યારે મહારાજે એ તાદ, તડકો, એ વરસાદ, એ વાવાઝોડા, વંટોળિયા, આગની જે પણ ત્યાં આગળ પરિસ્થિતિઓ નિર્માણ થતી, મહારાજ કે એક કોપીન અમે પહેરી અને તપ કરતા હતા ત્યારે અમે સહન કર્યું છે. તથા ઝાડની વિશે વાઘ, હાથી તથા અરણપાડા તેની ભેળવા અમે ફરતા હતા. મહારાજે વનવિચરણ કર્યું ત્યારે મોટાભાગે મહારાજનો સમય એ શહેરોથી, નગરોથી, ગામોથી દૂર રહ્યો છે. જંગલ અને અરણ્ય વિસ્તારની અંદર મહારાજે વિચરણ કર્યું છે. ત્યારે મહારાજ કે એની અંદર, જંગલની અંદર કોણ હોય? તો કે વાઘ હોય, હાથી હોય, અરણપાડે એટલે જંગલી પાડા જેને કહેવાય તેવા તેની ભેળા ફરતા હતા. એ અમારી આજુબાજુ આંટા મારતા હતા. અને આપણે જયારે કથા વાર્તાની અંદર પ્રસંગો જોઈએ છીએ ત્યારે એવા પ્રસંગો મહારાજના વિચરણના આવે છે કે જ્યાં મહારાજે સિંહોને પણ સમાધિ કરાવી, એને પણ હિંસા વૃત્તિ એની પણ ટાળી, એવી મહારાજે ઐશ્વર્યના પ્રતાપના દર્શન કરાવ્યા. એ પરમાત્માનું ઐશ્વર્ય છે વાલા ભક્તો, એમની એ સામર્થ્ય છે. પણ છતાંય મનુષ્ય ચરિત્ર જયારે કરતા હોય ત્યારે મનુષ્ય ભાવ રાખીને ભગવાન કરતા હોય એટલે ભગવાનના ઐશ્વર્યના પણ દર્શન કરાવે છે અને ભગવાન આપણને દ્રષ્ટાંત પણ પૂરું પાડે છે. અહીંયા મહારાજ કહે છે કે અમે એમની વચ્ચે ફરતા હતા, એટલે જ્યાં હિંસક પ્રાણી ગમે ત્યારે હિંસા કરી લે, કોઈ પણ એને જીવ ભક્ષે, એના જીવન એના માર્ગમાં આવે તો એનું ભક્ષણ કરી જાય, એવા જંગલી અને જે હિંસક પ્રાણીઓ વચ્ચે અમે રહેતા, છતાંય અમને કંઈ થયું નહીં, તો એ કંઈક અમારા પૂર્વના પ્રારબ્ધ હશે. અહીંયા એવું એવા 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 અનંત વિકટ ઠેકાણા તેને વિશે ફર્યા તોય પણ કોઈ રીતે દેહ પડ્યો નહીં. મહારાજ કે અમે જે સાધનો કર્યા એની મહારાજે થોડીક અહીંયા ઝલક આપી. મહારાજ કે અમે તપ કર્યું, અમે તાત તડકો સહન કર્યો, અમે વાયુ ભક્ષણ કરીને રહ્યા, અમે હિંસક પ્રાણીઓની વચ્ચે રહ્યા, જંગલની અંદર રહ્યા, આવા અનંત પ્રકારના અમે કષ્ટોને, અમે કઠણ જે સ્થાનો હતા તો કઠણ જે હતા વિષય તેની અંદર અમે વિકટ ઠેકાણા. પણ મહારાજ કે આમાં બીજો કોઈ હોય તો એનો દેહ અવશ્ય પડે, આમાંથી એકમાં તો એકના ચપેટમાં તો આવે જ, કાં તો ભૂખ્યો મરી જાય, કાં તો હિંસક પ્રાણીઓના એના કોળીઓ બની જાય, કાં તો કોઈ એવા તપ તીરથ કરતા તપ કરતા કરતા એની શરીરની આયુષ્ય આવડતા જે એને જેમ લોહી સુકાઈ ગયું એમ જયારે અંદરથી અવયવો એવા પાંગળા થઈ જાય તો પણ જીવાત્માનું આવડતા પૂરી થઈ જાય એવા અનેક પ્રકારે સાધનો મહારાજ કે કઠણ અમે ઠેકાણે અમે કાર્યો કર્યા પણ છતાંય અમારો દેહ પડ્યો નહીં ત્યારે એવે ઠેકાણે તો પ્રારબ્ધ લેવું એટલે કંઈક અમારા પ્રારબ્ધે કરીને હજુ કર્મ ભોગવવાનું બાકી છે અથવા તો કર્મનું ફળ મેળવવાનું બાકી છે અથવા તો કંઈક કર્મ કરવાનું બાકી છે જેને કરીને હજુ અમારો દેહ પડ્યો નથી. આ મનુષ્ય ચરિત્ર છે, પુનઃ કહું છું એટલે સાવધાન થઈને, આમાં મનુષ્ય ભાવ ભગવાનનો ન લાવતા દિવ્ય ભાવ રાખીને ભગવાન સ્વતંત્ર છે, આમાંથી કંઈ ભગવાનને નડે એમ નથી. પણ છતાંય ભગવાન જ્યારે મનુષ્ય ચરિત્ર કરતા હોય ત્યારે આવા ચરિત્રો કરતા હોય છે, પણ એનાથી આપણે સમજણ લેવાની મહારાજ કે અહીંયા પ્રારબ્ધનું આપણે સ્વરૂપ સમજીએ છીએ. એવે ઠેકાણે તો પ્રારબ્ધ લેવો. અને જેમ સાંદિપની નામે બ્રાહ્મણ હતા તેના પુત્ર તે નરકમાંથી મુકાવ્યા, આપણે સૌ આ કથા ભાગવતજીની અંદર બહુ સુંદર રીતે પ્રસિદ્ધ રહેલી છે. સાંદિપની ઋષિ જેને ત્યાં ભગવાન કૃષ્ણચંદ્ર અને બલરામજી એ તે વિદ્યાભ્યાસ માટે એમના ગુરુકુળની અંદર આશ્રમની અંદર રહેતા હતા, સેવા કરતા હતા, એ કથા બહુ વિસ્તારથી એની અંદર વર્ણન કરેલી છે. સમયાંતરે જ્યારે એ વિદ્યાભ્યાસ પૂર્ણ થઈ ત્યારે સહજ ગુરુદક્ષિણા આપવાનો સમય થયો એટલે ભગવાન કૃષ્ણચંદ્રએ ઋષિમુનિને સાંદિપની ઋષિને પૂછ્યું કે ગુરુદેવ આપ કહો એમાં આપને દક્ષિણા આપીએ. ત્યારે ગુરુદેવ જે સાંદિપની ઋષિ હતા એમને ભગવાન પાસે એક સુંદર એવું વરદાન માંગ્યું કે એમના પુત્ર હતા એ પુત્ર એ સોમનાથ પ્રભાસની અંદર જ્યારે સ્નાન કરવા ગયા હતા ત્યારે શંખચૂર જેને કહેવામાં આવે છે એવા જે પંચાસુર પણ નામ ભાગવતજીની અંદર ક્યાંક ક્યાંક લખેલું છે તો એવા પંચાસુરે એમને સમુદ્રની અંદર ડૂબાડી અને એને કેદ કરી લીધા એવું ભાગવતજીની અંદર કથા આવે છે. ત્યારે એમને પોતાના પુત્રને પાછો મેળવવાની માંગણી સાંદિપની ઋષિએ કરી એટલે જે કાળના કોળીઓ જે થઈ ગયો હતો એવો જે પોતાનો પુત્ર એને પાછો મેળવવાની એ આજ્ઞા કરી. સાંદિપની ઋષિ જાણતા હતા કે આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે અને એ સમર્થ છે કરવા માટે એટલે એમની પાસે યાચના એવી કરી, કારણ કે પોતે જ્ઞાની હતા ગુરુ હતા એટલે એ સમજણતા સમજતા સાથે શિષ્ય છે પણ ભગવાન છે એવો ભાવ એમને ખબર હતી એટલા માટે આવી માંગણી કરી, નહીતર આવી માંગણી કરત નહીં. અને એવી જ્યારે પુત્રની પ્રાપ્તિ માટેની જ્યારે માંગણી કરી ત્યારે જે ભગવાન કૃષ્ણચંદ્ર અને બલરામજી એ પ્રભાસ ગયા છે અને ત્યાં સમુદ્રની અંદર એ શંખાચૂર આપણે ભગવાનના જે આયુધ છે શંખચક્ર ગદા પદ્મ એમાં ભગવાનની પાસે જે રહેલો શંખ છે એનું નામ પાંચજન્ય છે. એ પાંચજન્ય એ પંચાસુર એ શંખનું સ્વરૂપ ધારણ કરી અને ત્યાં એ રહેતો એટલે એને એને ભગવાને પોતે ગ્રહણ કર્યો, પોતે પોતાના આધીન કર્યો અને પોતાને સેવામાં લીધો એટલે એને પાંચજન્ય શંખ તરીકે આપણે ઓળખાય છે. ભાગવતજીની અંદર બહુ વિસ્તારથી વર્ણન છે. પણ ત્યાં જઈ અને ભગવાને એની સાથે યુદ્ધ કર્યું અને યુદ્ધ કરી અને અંતે એ ભગવાને એને હરાવી એને નાથીને પંચાસુરને અને જે સાંદિપની મુનિના જે પુત્ર હતા એમને લઈ અને પાછા સાંદિપની ઋષિને આપ્યા. એવી રીતે જે ઐશ્વર્યયુક્ત જે કાર્ય થયું એ પ્રારબ્ધે કરીને થાય એવું શક્ય નથી. પ્રારબ્ધે કરીને તો વિયોગ થયો હતો પણ વિયોગ થયા પછી ભગવાનના શરણે ગયા પછી સાંદિપની ઋષિએ ભગવાનની જ્યારે શરણ લીધું અથવા તો એમની પાસે જ્યારે ગુરુદક્ષિણાના સ્વરૂપની અંદર જ્યારે ભરોસો મૂકી અને જ્યારે માંગણી કરી ત્યારે એ જે અશક્ય હતું એ શક્ય થયું એ ભગવાનની કૃપાએ કરીને થયું. એવી સુંદર વાત મહારાજે અહીંયા સમજાવી. મહારાજ કે જે તમારા પ્રારબ્ધે કરીને પામવા તમે સમર્થ નથી, કર્મે કરીને પામવા સમર્થ નથી, છતાંય જ્યારે એવી કોઈ પ્રાપ્તિ થતી હોય તો એ ભગવાનની કૃપાએ કરીને થાય છે. પૂર્વે જે કરેલા કર્મના ફળ સ્વરૂપે પ્રાપ્તિ થાય એ કર્મનું ફળ છે એટલે પ્રારબ્ધ કીધું. અને જે ભગવાનની પ્રારબ્ધમાં નથી છતાંય એવી જે પ્રાપ્તિ થાય એ ભગવાનની કૃપાએ કરીને થાય છે. અને જેમ સાંદિપની નામે બ્રાહ્મણ હતા તેના પુત્રને નરકથી મુકાયો અને વળી જેમ 5 વર્ષના ધ્રુવ ભગવાનની સ્તુતિ કરવા માંડી ત્યારે વેદાદિકના અર્થને સહેજે સ્મૃતિ થઈ આવી. 5 વર્ષની આયુષ્યના ધ્રુવ અને પ્રહલાદનું આખ્યાન મહારાજે વચનામૃતમાં પણ કીધું છે. એમના જેવી સુંદર સમજણને ભક્તિ એ ગુણગ્રાહી આપણે એમાંથી થઈએ તો અહીંયા મહારાજજી કહે છે કે ભગવાન એ ધ્રુવજી 5 વર્ષના હતા પણ જ્યારે એમને ભાવથી ભગવાનની સ્તુતિ કરી આવી હવે 5 વર્ષનું બાળક એ વેદોના જ્ઞાનને પચાવવા કે સમજવા એ સમર્થવાન ન હોય પણ છતાંય એ સામર્થ્યવાન થયા. એના અર્થને સહેજે સ્મૃતિ થઈ આવી, સહેજે સહેજે એના અર્થને સમજવા માંડ્યા, એની અંદર એમને જ્ઞાન થવા માંડ્યું. એ કર્મફળ સ્વરૂપે નહીં પણ ભગવાનની કૃપા ફળ સ્વરૂપે ભગવાન એમના ઉપર રાજી થયા અને કૃપા કરી એટલે 5 વર્ષની અબોધ અવસ્થા હોવા છતાં પણ અજ્ઞાનની અવસ્થા હોવા છતાં પણ એમને જ્ઞાન એ સ્ફુર્યું એટલે એવી સમજણ પૂરી એ ભગવાનની કૃપા. એવી રીતે અતિશુદ્ધ ભાવે કરીને, અને અહીંયા મહારાજ જે ત્રીજી બતાવે છે કે એવી રીતે અતિશુદ્ધ ભાવે કરીને પ્રસન્ન થયા જે ભગવાન, એવો જેનો શુદ્ધ ભાવ હોય અને એના દ્વારા જ્યારે ભગવાનની પ્રસન્નતા થાય, તેની ઈચ્છાએ કરીને ભગવાન જે જીવાત્મા આવું શુદ્ધ ભાવથી જ્યારે કર્મ કરે અને એનાથી ભગવાન પ્રસન્ન થાય. કર્મનું ફળ એટલી મોટી સામર્થ્ય સિદ્ધિ નથી, પણ કર્મનું ફળ એ છે કે ભગવાન રાજી થયા છે. અને એવા જે કર્મના ફળ સ્વરૂપે ભગવાન જ્યારે પ્રસન્ન થાય ત્યારે તેની ઈચ્છાએ કરીને, એટલે કે ભગવાનની ઈચ્છાએ કરીને, ભગવાન સ્વયં એ જીવાત્મા ઉપર કૃપા કરે અને એ જીવાત્માને કૃતાર્થ કરે. એટલે એવો પ્રસન્ન થયા જે ભગવાન તેની ઈચ્છાએ કરીને, તથા એવી જ રીતે ભગવાનને વરદાને કરીને, જ્યારે ભગવાન એવી રીતે કૃપા કરીને જીવાત્મા ઉપર વરદાન કરતા હોય, અથવા તો અતિશુદ્ધ ભાવે કરીને, અહીંયા પણ મહારાજે બહુ સુંદર વાત સમજાવી મહારાજ કે અતિશુદ્ધ ભાવે કરીને પ્રસન્ન થયા જે ભગવાન, તેના ભગવાનના એકાંતિક સાધુ જે એવા ગુણે યુક્ત હોય કે જેમના દ્વારા ભગવાન પ્રસન્ન થતા હોય, એવા એકાંતિક સાધુ તેને વરદાને કરીને જે રૂઢી બુદ્ધિ થાય તેને ભગવાનની કૃપા જાણવી. વાલા ભક્તો, અહીંયા મહારાજ બહુ સુંદર વાત સમજાવી. મહારાજ કે ભગવાન એક તો સ્વયં પ્રસન્ન થાય તમારા શુદ્ધ ભાવે કરીને, તો ભગવાન સ્વયં વરદાન આપે છે. અને બીજો મહારાજે અહીંયા ભાવ બતાવ્યો કે ભગવાનને રાજી કર્યા હોય એવા જે ભગવાનના એકાંતિક સંત, એમનું પણ વરદાન મળે, એ પણ તમને આશીષ, અથવા એમનો જ્યારે સંગ યોગ થાય ત્યારે તમને જે ઉપદેશ આપે એ ઉપદેશ પણ આશીષ સમાન છે, એ કૃપા સમાન છે. અને એવા વરદાને કરીને જ્યારે રૂઢી બુદ્ધિ થાય, એવા શબ્દો જ્યારે આપણા જીવનની અંદર ઉતરે, આપણે એને દ્રઢ કરીએ, ત્યારે આપણી બુદ્ધિ એ શુદ્ધ થાય, અતિ રૂઢી બુદ્ધિ થાય, તેને ભગવાનની કૃપા જાણવી. એ પણ જ્યારે થયું હોય ત્યારે ભગવાનની કૃપા, કારણ કે આપણો યોગ કે આપણો સંગ, આપણો દેશ, આપણો કાળ, આપણી ક્રિયા એવું કરવા સમર્થ નથી, પણ ભગવાને છતાંય, ભગવાને આપણે જે કર્મ કર્યું છે શુદ્ધ ભાવથી થઈને કર્મ કર્યું છે, અશુદ્ધ ભાવથી જો કરેલું હોય તો એમાં ભગવાન રાજી થતા નથી, પણ શુભ ભાવથી, શુદ્ધ ભાવનાથી આપણે એવું જે કર્મ કર્યું છે એ કર્મના ફળ સ્વરૂપે ભગવાન રાજી થયા છે, તો એ ભગવાન સ્વયં વરદાન આપે કે ભગવાનના એવા કોઈ એકાંતિક સંતો હોય, ભગવાનના ભક્તો હોય, મુક્તો હોય, એવા જે ભક્તો, એમનું જ્યારે વરદાન, એમનો યોગ થાય ને, એ જે વચન આપણને કે એ પણ વરદાન સ્વરૂપ જ ગણાય, અને એને કરીને આપણી બુદ્ધિ રૂઢી થાય, તેને ભગવાનની કૃપા જાણવી. અને રૂડા સાધુનો સંગ કરે ને પોતે પોતાને વિચાર કરીને જે સારો થાય તેને પુરુષનો પ્રયત્ન કરે. અને ત્રીજું મહારાજ અહીંયા આગળ જે દ્રષ્ટાંત આપ્યું એ બતાવ્યું કે જે ભગવાનના જે સાધુ હોય, એવા રૂડા સાધુ, રૂડાનો અર્થ થાય સર્વગુણ સંપન્ન, સાધુતા યુક્ત અને ભગવાનની આજ્ઞામાં વર્તનારા, એવા જે ભગવાનના એકાંતિક જે સંતો છે, સાધુ પુરુષ છે, તેનો જ્યારે સંગ કરે અને એ સંગના પરિણામ સ્વરૂપે પોતે પોતાને વિચાર કરીને, અર્થાત કે પોતે જે સંગના યોગે કરીને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે, જે દર્શન પ્રાપ્ત થયું છે, એના ઉપર વિચાર કરે અને પોતાની બુદ્ધિને મઠારે, અથવા તો પોતે વિચાર કરીને જે સારો થાય તેને પુરુષ પ્રયત્ન કહીએ. મહારાજે આપણને ત્રણ વાત સમજાવી, પ્રારબ્ધ યોગે કરીને જીવાત્માની બુદ્ધિ રૂઢી કેમ થાય, અથવા ભગવાનની કૃપાએ કરીને જીવાત્માની બુદ્ધિ રૂઢી કેમ થાય, અને પોતે પુરુષ પ્રયત્ન કરીને ભગવાનની જે બુદ્ધિ છે આપણી પોતાની, એ અંતર છે એ કેમ રૂઢી થાય અને આપણું અંતર મલિન હતું એમાંથી શુદ્ધ થાય, એવા ભાવ માટે મહારાજે અહીંયા આપણને ત્રણ વ્યક્તિ બતાવી છે. તો એવા જે રૂડા સાધુનો સંગ કરે, અને સાધુનો સંગ કરીને શું કરવાનું છે અહીંયા મહારાજે સમજાવ્યું છે, પોતે પોતાને વિચારે, પોતે એના ઉપર મનન કરે, વિચારે, અને વિચારે કરીને સારો થાય. એટલે જે પોતાની અંદર રહેલા દુર્ગુણો છે, દૂષણો છે, જે પોતાની અંતઃશત્રુ છે એને ટાળે અને સારા ગુણોને, શુભ ગુણોને, પવિત્ર ગુણોને એ ગ્રહણ કરે, એ સારા વિચારોને ગ્રહણ કરે, એવી રીતે પોતે સારો થાય અને તેને પુરુષ પ્રયત્ન કરીએ. તેવી રીતે પોતાની સમજણે કરીને જ્યારે મહેનત કરીએ અને જીવાત્મા સારો થાય, એના જે મલિન જે ઘાટ હતા એ બધા તળતળે, અને જે ધર્મવાન, જે ભક્તિવાન, જે નિયમ નીતિ નિયમવાન જે ઘાટ છે એને જ્યારે અનુસરે, ત્યારે મહારાજ કે એને પુરુષ પ્રયત્ન કરીએ. અને એવી રીતે જ્યારે જીવાત્મા વર્તે, આ ત્રણેય પ્રકારે, એ પ્રકારે જ્યારે જીવાત્મા વર્તે ત્યારે એનું મલિન જે હૃદય છે, અંતર છે, એ અતિશુદ્ધને અતિશુદ્ધ થાય છે, એમ વાર્તા કરી જય સચ્ચિદાનંદ કહી શ્રીજી મહારાજ હસતા હસતા પોતાને આસને પધાર્યા. મહારાજ આવી સુંદર વાત સમજાવી અને મંદ હાસ્ય કરતા કરતા એ પ્રસન્નચિત્ત થઈને એ ભગવાન પોતાના આસને પધાર્યા, અથવા પોતાના અક્ષરરોડીની અંદર મહારાજ પધાર્યા. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 29મું સહેજાન સ્વામી મહારાજની જય.